તારીખ 4/3/1997, ડાયરીના બોલ નંબર 1571 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 169.
પરિણામોના અનેક જુદ પાસા છે. જ્ઞાન દશા છે એક દ્રષ્ટિકોણથી આત્માનો વૈભવ છે. જેમ વૈભવમાં અનેક પ્રકારે સંપત્તિની શોભા છે, એમ જ્ઞાન દશામાં પણ અનેક પ્રકારે જ્ઞાન વૈભવ, આત્મવૈભવ પ્રગટ થાય છે. એ સંબંધનું કેટલું વર્ણન અહીંયા લીધું છે અને કેસે તો બધાને આપ્યું છે. 1571 બાંધણીમાં સ્વાધ્યાયના ઉપર થયેલો હતો. નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબનના પુરુષાર્થમાં ચાલતા વિકલ્પનો નિષેધ વર્તે અને વિકલ્પનું અન્યત્વ ભાસે. શું છે પરિણતિ છે? એ નિર્વિકલ્પનું અવલંબન લે છે. જ્ઞાન દશામાં વિકલ્પ ચાલુ હોય ત્યારે પણ પરિણતિ છે એ નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબને નિર્વિકલ્પ ભાવે વર્તે છે. એ પરિણતિ જેટલી બળવાન છે એટલો વિકલ્પનો નિષેધ વર્તે છે, ચાલતા વિકલ્પનો નિષેધ વર્તે છે. એ ગુણ સ્થાનમાં પણ એની તારતમ્યતા છે અને ઉપર ઉપરના ગુણ સ્થાનમાં એનું બળવાન પણ વિશેષ છે. જ્ઞાન દશા છે એ જગતના જીવો માટે એક રહસ્યભૂત અજાણી પરિસ્થિતિ છે. જ્ઞાનમાં શું ચાલતું છે, એના પરિણામમાં શું ચાલતું છે, એના કેટલી પાકો ખોલી છે, એના ખરો છે, એ વિષયથી અજાણ્યું છે. અને એમાં શું શું હોય, એટલે કે જ્ઞાનીનો જ્ઞાન વૈભવ કેવો હોય એ જગતને ખબર નથી. એ જગત માટે એક રહસ્યભૂત વિષય છે. અને આમ તો બહુભાગ જગતના જીવો ન સમજી શકે એવી સ્થિતિ છે, પણ મુમુક્ષુ જીવો એ દિશામાં પ્રયત્નવાન હોય, જે કોઈ મુમુક્ષુ જીવો એ દિશામાં પ્રયત્ન કરતા હોય એ દશા માટે એને આ સમજાય છે. અને એના માટે આ વિષય વધારે એ રહસ્ય સમજવા માટે પ્રયોજનભૂત પણ છે. જ્ઞાનીને નિર્વિકલ્પ સ્વરૂપના અવલંબનનો પુરુષાર્થ વર્તે છે. એ વર્તતા પુરુષાર્થમાં એમની દશામાં જે વિકલ્પ ચાલતો હોય છે એનો નિષેધ વર્તે છે, એનો નકાર આવે છે. પુરુષાર્થ છે એ સ્વરૂપ ઉપરની ભીંસ છે, સ્વરૂપ ઉપરનું જોર છે. અને જે ચાલતો વિકલ્પ છે એનું અન્યપણું પણ ત્યાં સ્પષ્ટપણે જ્ઞાનીને ભાસે છે. આ જે વિકલ્પો ચાલે છે એ મારા સ્વરૂપથી બાહ્ય છે, બીજા છે, એમાં મારું અસ્તિત્વ નથી, તેથી હું એને કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો પણ નથી. બાજુમાં ચાલે છે, સ્વયં ચાલે છે. પોતાનો પુરુષાર્થ, પોતાનું વલણ, પોતાની ભેંસ બાંધણીમાં ચાલ્યો, એના કરતા થોડું બીજી રીતે ચાલશે. રાગ કા રાગ નહીં હોતા, વિકલ્પ કા રાગ નહીં, રાગ વિકલ્પાત્મક હે, રાગ કા રાગ નહીં હોતા હે. યાને રાગ કા ક્ષય કરે, જીવ કો રાગ હોતા હે તો પૂરા સંસાર પનપતા હે, તો સારા સંસાર કા ક્ષય કરને વાલા હે, નાશ કરને વાલા હે સ્વભાવ તો. એસા આત્મા કા સ્વરૂપ ભી એસા હે, લેકિન એસા સ્વરૂપ સે અનજાને હોને સે સંસાર મેં જીવ અપને કો સંસારી માન લેતા હૈ કે મેં તો ફલાણા ફલાણા સંસારી હું, પણ સંસાર મેં તો એસા હી ચલે બસ. તો ઇનકી જો માન્યતા હૈ, અભિપ્રાય હૈ, તો આગે જા કરકે પરિભ્રમણ બઢા કરકે અંત મેં દુર્ગતિ મેં નિગોદાદિ મેં લે જાતા હૈ. ये इसका नतीजा है. यहाँ तो ज्ञान दशा का विषय है, एक कारण से आम लिखी थी प्रत्यक्ष स्वरूप संवेदन पुरुषार्थ ने उछाड़े थे. हम 8 पॉइंट से बात करी से हम 1 पॉइंट आ लीजो से કે જ્ઞાન દશામાં પુરુષાર્થ ઉછળી ઉછળીને આગળ વધે એ સ્વરૂપ પ્રત્યક્ષતાને કારણે. આ વિષય વધારે સૂક્ષ્મ અને રહસ્ય વાળો છે. જુદી હતા ત્યારની વાત જુદી હતી, પણ હવે અત્યારે તો બીજી કોઈ પરિસ્થિતિ અને કુદરતી એમની વાણી ટેપમાં રહી ગઈ છે, સારા પ્રવચનો આવેલા છે, ઘણા ભાવ પણ સાંભળતી વખતે આવે છે અમને. તો આ સાંભળતા સાંભળતા અમને દેશના લબ્ધિની પ્રાપ્તિ થાય કે ન થાય, પૂછનારને એવી અપેક્ષા હતી કે બેનશ્રીનો ગુરુદેવ પ્રત્યે બહુમાન ને ભક્તિ છે એટલે હા પાડી દેશે, એવી અપેક્ષાથી પૂછેલું. તો કે ગમે એટલું સાંભળો તો દેશના લબ્ધિ પ્રવચન સાંભળતા ન મળે. ચહેરો મળે ચેષ્ટા દેખાતી નથી, ખાલી શબ્દો સંભળાય છે અને ચેષ્ટા દેખાતી નથી, પણ વિડીયો ટેપ હોય એમાં તો જીવંત જેવું જ દ્રશ્ય હોય છે. હાથ પગ ઓઠ હાલ ચાલે, હાથ ચાલે, મુદ્રાના દર્શન થાય, એમના મુદ્રા ઉપરના ભાવો દેખાય. તો વિડીયો ટેપ સાંભળતા સાંભળતા દેશના લબ્ધિ થાય કે ન થાય, તો કે ન થાય. કેમ કે ત્યાં ચૈતન્યનું અસ્તિત્વ નથી, ગુરુદેવના આત્માનું ત્યાં અસ્તિત્વ નથી. ટીવીના પડદા ઉપર તમે જુઓ છો, વિડીયો નથી તમે ટીવીમાં જુઓ છો, ત્યાં ચૈતન્યનું અસ્તિત્વ નથી. જળ પરમાણુનો ખેલ છે એ બધો, ત્યાં જળ પરમાણુ પરિણમે છે અને તમે એમાં કલ્પના કરી શકો કે ગુરુદેવ આમ બોલે છે, ગુરુદેવ આવા દેખાય છે, આમ છે આમ છે, પણ ત્યાં છે નહીં. હયાતી અને બિન હયાતી નો બહુ મોટો ફેર છે. હયાતી અને બિન હયાતી નો બહુ મોટો ફેર છે. આ સિનેમાના એક્ટર લોકો છે ને, અને રોજ લોકો ટીવીમાં કે સિનેમામાં જોતા હોય, અને એના પોસ્ટરમાં જોતા હોય, પણ એ માણસ જો નીકળ્યો હોય ને તો એની પાસે લોકો કેવા ગાંડા થાય છે. તમે જુઓ, હવે તમે એને હજાર વખત તો એને પિક્ચરમાં જોયો છો તમે. હા, લાઈવ સીન છે એનો રસ જુદો છે આખો, એનો રસ જ જુદો આવે. એટલે પ્રત્યક્ષતાનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. પ્રત્યક્ષ સત્સંગ, પ્રત્યક્ષ સમાગમ, પ્રત્યક્ષ શ્રવણ, એ આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે. સત્સંગ આદિ કેમ કે ત્યાં તો હજી ઇન્દ્રિય જ્ઞાનથી પ્રવર્તિત, એનો પણ કોઈ ઓલ્ટરનેટિવ નથી. તો આત્મા જે છે એનું પ્રત્યક્ષ જ્ઞાન થાય, એનો ઓલ્ટરનેટિવ શું હોય શકે? અતિન્દ્રિય પ્રત્યક્ષ છે એ તો, અતિન્દ્રિય પ્રત્યક્ષ. બીજું કેવળ જ્ઞાન અનંત પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન અનંત પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ ઉત્પાદ, દુસરા નામે સકલ પ્રત્યક્ષ, મને પૂર્ણ પ્રત્યક્ષ. ઓ સ્વભાવ પ્રગટ હુઆ હૈ, કેવળ જ્ઞાન મેં સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ હો ગયા હૈ. તો જો સ્વભાવ કો દેખતા હૈ યાને સ્વસંવેદન પૂર્વક, બીજો દ્રષ્ટાંત લે, યા પરોક્ષતા મેં સમાચાર મિલે કે અપના ફલાણા ફલાણા કુટુંબી સ્વજન કા ડેથ હો ગયા, સુનતે દુઃખ હોગા, રોના આ જાયગા, ફિર થોડી દેર મેં રુદન શાંત હો જાયગા, ફિર તો વહાં જાના હૈ, અબ વહાં પહોંચે તો બીચ મેં તો થોડા થોડી શાંતિ હોવી પડે. લેકિન વો શબ્દ દેખતે હી ફિર ક્યા હાલત હોતી હૈ? પ્રત્યક્ષ તો સબકો દેખા, ક્યા હાલત હોતી હૈ? એકદમ જોર સે નિબંધ ચાલુ હો જાયેગા. તો જોર કહાં સે આયા પરે નમન મેં, મતલબ પોઈન્ટ કહાં હૈ? પરિણમન મેં વો ખેદ કા, શોક કા, રોને કા જોર સે આયા. તો જોર કહાં સે આયા? ચીજ કો પ્રત્યક્ષ દેખને સે આયા, સામને પ્રત્યક્ષ દેખને સે આયા. ઓર ઉતની અસર આ જાયેગી, આતે હૈ ઇતના જોર ખાકે નહીં આતે, જોર નહીં ખાતે, એસી સ્થિતિ સહેજ બન જાતી હૈ. ઇસમે એક બાત લિયા હૈ, થોડા બીજે ધ્વનિ કા વિકલ્પ આયા. શું વાત કરી છે ને કે અપને દો પોઈન્ટ અલગ અલગ લિખા હૈ, નિર્વિકલ્પ સ્વરૂપ કે અવલંબન કે પુરુષાર્થ મેં ચલતે હુએ, એસે સમય સમય મેં ફટાફટ જ્ઞાન હોને લગતા હૈ. તો દેખીએ, સુનીએ, ઓર ભી સુનને લાયક હૈ કે હમ લોગ હમ સમય સમય મેં ગયે લેકિન હમારા નહીં હુઆ, હમારા નહીં હુઆ. ક્યો નહીં હુઆ? જી, તમે ઉલટે ચલે જ્ઞાન અને રાગ જુદા છે, એવું જે ભેદ જ્ઞાન છે એને પણ થાય છે, તિર્યંચ ને પણ થાય છે. તિર્યંચ ને બહુ ક્ષોભસમ નથી એટલે આડે અવળે બહુ માથું મારતા નથી. અને આપણને જેટલી બુદ્ધિ વધારે એટલું આડો માથું મારવાનું પણ વધારે, એટલે દુરુપયોગ કરીએ છીએ. બાકી સદુપયોગ કરીએ તો એનો લાભ છે, કેમ કે શોષણ વધારે હોય તો સમજવામાં સ્પષ્ટતા વધારે થાય, પણ સદુપયોગ કરવામાં આવે તો, નહીતર એની તકલીફ પણ છે. એક જ જગ્યાએથી લાભ અને નુકસાન બે વાત ઊભી થાય છે. જ્ઞાનનો ઉઘાડ છે એને સાચી દિશા મળે તો એ પારમાર્થિક લાભ થાય એને, અને શાશ્વત આત્મકલ્યાણની પ્રાપ્તિ થાય. પણ એ જ જ્ઞાન આડેવડે માથું મારે તો નુકસાન પણ એટલું જ કરે, જેટલો ક્ષોભસમ વધારે એટલું નુકસાન પણ વધારે ત્યાં, કેમ કે એનો મત જુદો પડશે, એ અન્ય મતમાં વિયોજ છે. ભગવાનની વાણી સાંભળતો સાંભળતો અન્ય મતમાં વિયોજ છે, અને એમાંથી અન્ય મતો ચાલ્યા છે. અન્ય મતમાં ક્યાં હોય કે પહેલે તો સુનતે હિ ગલત અભિપ્રાય હો જાતા હૈ, અભિપ્રાય કો મત કહેતે હૈ. તો સમજો કે મેરા ગલત અભિપ્રાય હો ગયા તો મેરે કો અનુસરણ કરને વાલે કુછ લોગ મિલ ગયે, તો મેરા એક ગ્રુપ હો ગયા, ઓર ફિર મેરે પીછે સબ લોગ ચલને લગે, તો એક પૂરા સંપ્રદાય ખડા હો ગયા. ઇસ તરહ સે ઋષભદેવ ભગવાન જો પહેલે આદિનાથ તીર્થંકર થે, ઉનકી વાણી સુનતે હુએ 363 અન્ય મત કી ઉત્પત્તિ હુઈ થી. ઇસકે પહેલે ઇસ ભરત ક્ષેત્ર મેં ન તો જૈન ધર્મ થા, ન તો અન્ય મત થા, યુગલિયા કા ક્ષેત્ર થા, કોઈ ધર્મ કી બાત હી નહીં થી. આદિનાથ ભગવાન ને ધર્મ ચાલુ કિયા, તો ધર્મ ચાલુ કરને કે લિયે વાણી નિકલી, ઓર ધર્મ ચાલુ હુઆ લોગો કો જ્ઞાન હોને લગા. લેકિન કુછ વિરોધી ભી નિકલે ઇસમે, મન મેં વિરોધ કરે, બહાર મેં નહીં કર સકતે, ઇતના પુણ્ય નહીં હૈ, કંઈક વાસે લોગ નિકાલ દે. ભક્તજન ભક્ત ભક્તજન જ્યાદા હૈ, વિરોધ કરને વાલે કમ હૈ, તો બસ જાહેર મેં નહીં કર સકતે, લેકિન મન મેં વિરોધ કરતે હૈ. और अन्य मत का अनुसरण करते हैं, अन्य मत वाले निकलते हैं, फिर चर्चा होती है, वाणी बंद होती है तो आपस में चर्चा करने लगते हैं, देखो वाणी में ऐसी बात आई, दिव्य ध्वनि में ऐसी बात आई, दिव्य ध्वनि में ऐसी बात आई. तो मिसअंडरस्टैंडिंग जो हुआ जिसका भी कोई क्षोभसम वाले का, तो उसको फॉलोअप करने वाले कुछ मिल जाते हैं, तो वहां से एक नया संप्रदाय चालू हो जाता है. ऐसे 363 अन्य मत चालू हुए और नरक गति पहले नहीं थी भरत क्षेत्र में, वो चालू हुई, जिसने विरोध किया वो नरक गति में गए, और मोक्ष गति भी चालू हुई. भगवान के माने से दो गति जो चालू नहीं थी भरत क्षेत्र में चालू हो गई, मोक्ष गति भी चालू हो गई, नरक गति भी चालू हो गई. વિશેષ દેડા પણ કરને વાળાને એ બોલા કે નરક ગતિ ચાલુ હોય, ભગવાન ની વાણી ચાલુ હોય બાદ મેં, વાણી ચાલુ નહીં હોવી ચાહીએ થી. લેકિન સબ થોડી ના નરક માં ગયે, કુછ જ ગયે, ઓર બહુત સે તો મોક્ષ માં ગયે. ઇસમે દો પક્ષ હો જાતા હૈ, એક અનુમોદન કરને વાલા, એક વિરોધ કરને વાલા. તો વિરોધ કરને વાલા એસા બોલતા હૈ કે ભાઈ હમારે પરિણામ બિગડતા હૈ, એસા આપ ક્યોં કરતે હો, આપકે કારણ સે હમારે પરિણામ. તો દૂસરે લોગ એસા કહેતે હૈ કે ભાઈ હમારે પરિણામ તો સુધરતે હૈ, તુમ્હારે બિગડતે હૈ તો તુમ્હારે કારણ સે બિગડતે હૈ, પ્રસંગ ખડા હુઆ ઇસલિયે નહીં બિગડતે હૈ, તો પ્રસંગ કોઈ વિરોધ મત કરો તો इसके कारण से नहीं होता, वो बात चलती है। जब दो पक्ष होता है तो ऐसा चलता है, लेकिन वो तो भगवान तीर्थंकर देव की आदिनाथ भगवान की वाणी निकली तब भी ऐसा ही हुआ था कि कुछ मोक्ष में गए कुछ नरक में गए। तो भगवान की वाणी निकली वो अच्छा हुआ या अच्छा नहीं हुआ, क्या जजमेंट है इसका?
अच्छा हुआ
हाँ?
जजमेंट वो है कि वाणी निकली वो अच्छा ही हुआ है, हमको वो साइड नहीं पकड़ दिए है कि किसको नुकसान हुआ, हमको तो लाभ कितना हुआ किसको हुआ। अरे एक को भी हुआ तो बहुत बड़ी बात है, इसका मूल्यांकन हो सकता नहीं है।
आत्मधर्म निकला तो बाल जी को लाभ,
हाँ लाभ हुआ ही तो है, उसमें तो उस प्रकार का निमित्तत्व है, वो प्रकार का निमित्तत्व है, नुकसान होने का निमित्तत्व नहीं है। दूसरा परिपूर्ण अंतर्मुख स्वभाव की भावना बहिर्मुख वृत्ति का निषेध करती है और बाह्य वृत्ति के प्रति उपेक्षा होती है। क्या लिया है कि आत्मा परिपूर्ण अंतर्मुख स्वभावी है, जो परिणाम बाहर जाता है वो तो स्वभाव विरुद्ध जाता है। स्वभाव कैसा है? अंतर्मुख होने का स्वभाव है, और अल्प अंतर्मुख होने का स्वभाव नहीं है, पूर्ण अंतर्मुख होने का स्वभाव है। आत्मा का स्वरूप ऐसा है कि परिपूर्ण अंतर्मुखता ही रह जाए, परिणाम बाहर निकले ही नहीं, जैसे कि भावना वर्तमान में हो गए, अंतर्मुख स्वभाव की भावना ही हो गए तो बहिर्मुख वृत्ति का निषेध उसमें आ जाता है कि जो उपयोग आदि बाहर चलता है मेरे स्वरूप से विरुद्ध जाता है, मेरा स्वभाव नहीं, मेरा स्वभाव तो पूर्ण अंतर्मुख रहने का ही है, जम जाने का ही है, बाहर निकलने का मेरा स्वभाव है ही नहीं। फिर भी जितनी बाह्य वृत्ति चल जाती है उसकी उपेक्षा, उसमें निरसपन आ जाता है। जिसको अंतर्मुखी स्वभाव की प्रतीति नहीं, अंतर्मुख स्वभाव का दर्शन नहीं, उनको बाह्य वृत्ति में रस आता है, उसको बाह्य वृत्ति में रस आता है, क्योंकि जामो है ना, तो मोह के कारण से रस आता है। लेकिन जिसको आत्मा परिपूर्ण अंतर्मुख स्वभावी है वो तो नजर आता है और उसकी भावना रहती है, उनको बाह्य वृत्ति का निषेध आएगा और बाह्य वृत्ति जितने अंश में चलेगी उसकी उपेक्षा रहेगी, उसमें रस नहीं आएगा।
गुरुदेव कैसे बस गए? बारह वो गोठे नहीं, बारह वो गोठे नहीं,
बारह वो घूमे नहीं। मुनि दशा में तो ये बात बहुत प्रसिद्ध होती है कि मुनियों को इस तरह से दिखाया गया है हमारे शास्त्र में, और मुनियों का दर्शन भी ऐसे ही करना चाहिए। नमो लोई सर्व सावणम, नमो आयरियाणम, नमो उज्जायाणम और नमो लोई सर्व सावणम में मुनियों का दर्शन करना चाहिए, विजुलाइज करना चाहिए। पंच नमस्कार मंत्र बोलते वक्त उसको ज्ञान में लेना चाहिए। किस तरह से? कि जो बाहर निकलने के लिए आलसी हो गए हैं, कैसे हैं मुनिराज? कि जो अंतर्मुख जमने में ही उसको रस है और बहुभाग जमे ही रहते हैं, वो बाहर निकलने में वो आलसी हो गए हैं। उस शास्त्र में एक खास शब्द उसका प्रयोग किया है, नियमसार शास्त्र में वो शब्द का प्रयोग देखने में आता है कि मुनिराज स्वरूप मंथर है, आलसी मैंने मंथर, खास शब्द है इसका, स्पेशल शब्द है। हाँ, प्रत्येक भाषा में खास खास शब्द होता है। जैसे आपने अपने गुजराती भाषा में हो गए साव नक्का मोसे, तो साव शब्द ही गुजराती में अच्छे बीजे क्या है नहीं। हिंदी में सपूचा समूचा समूचा कहते हैं, तो आपने गुजराती में गया साव नक्का मोसे। साव शब्द अच्छे नहीं गुजराती में अच्छे, तो वह खड़ा शब्द था। जम के धगश गुजराती में एक धगश नाम शब्द है, આને એટલી ધગશ છે ને કામની, એટલી ધગશ છે ને, હિન્દીમાં નથી મળતો, અંગ્રેજી નથી મળતો, એને હિન્દી નથી મળતો, ધગશ એટલે ધગશ, ધગશ માને ક્યાંક જો કામ કરને કે લગન હોતી હૈ તો લગન મેં ભી જોર વાલી લગન કો ધગશ કહેતે હૈ, પાવરફુલ લગન હોય ઉસકો કહેતે હૈ ધગશ।
एक बार हम लोग को ऐसी आ जाए,
तो गुरुदेव ने वो धगस शब्द पर से तीन तेर तेर ध शब्द का एक एलिट्रेशन वाक्य बनाया था। धर्मी को ध्यान में, धर्म ध्यान में, धर्मी को धर्म ध्यान में, धुन और धगस, धीरज से धुन, धीरज धुन और धगस, सब का सब तेरा लिया था, तेर शब्द लिया था। तबियत बगड़ी नहीं तुम्हारे त्यां, तुम्हारा हम मेरा लाल जी के घर पे ही वो ठहरे थे, मैं उतारा दिया था, वहाँ उतरे थे, तबियत बिगड़ी थी, तो फिर तबियत में तो डॉक्टर ट्रीटमेंट करने के बाद फिर आराम करने के लिए रुक गए थे कुछ चार पाँच दिन के लिए। तो प्रवचन तो नहीं देते थे, लेकिन हम लोग इनके कमरे में बैठते थे तो चर्चा चल जाती थी। गुरुदेव को तो वही घोलन चलता रहता है, बोले के देखो ये ऐसा तेर धद्धा आया है, क्या बोलते थे, तेरा धद्धा आया है कि ये धर्म को धर्म ध्यान में, धीरज से धर्म की धुन और धगस, ऐसा तेर शब्द धग वाला लिया था। धर्म की धुन से धुनी दिखाते हैं, धर्म नी धुनी दिखावे छे, एवा बड़ा तेर शब्द दोना लीधा था। धुनी दिखाते समझे, बाबा लोग अग्नि की धुनी है, दिखाया करते हैं ना, दिलाते हैं ऐसे, वो ध्यान की धुनी दिखाते हैं, ध्यान की धुनी दिखाते हैं,
उज्जवल उज्जवल
कराते। तीसरा, पर से भिन्नत्व की भावना स्वरूप के असंगपना को दृढ़ करके पर भाव का एकत्व को रोक लेती है। अपना स्वरूप पर से सर्वथा भिन्न है, ऐसी स्वरूप के भिन्नत्व की भावना, पर से मैं भिन्न हूँ, सर्व से सर्व प्रकार से मैं भिन्न हूँ, ऐसी जो भिन्नत्व की भावना है वो तो स्वरूप के असंगपना को दृढ़ कर देती है। आत्मा जो असंग चैतन्य है उसको दृढ़ करती है और पर भाव के साथ एकत्व होने में वो रोक लेती है, एकत्व होने नहीं देती। ऐसे स्वरूप भिन्न स्वरूप को ज्ञान में लेकर के उसकी भावना में रहना चाहिए। ये स्वरूप की भावना है, आत्म भावना है, असंग चैतन्य की भावना है। और स्वरूप की असंगता हमेशा हमेशा बनी रहती है, उसको देखना है। हमारा चैतन्य स्वरूप असंग तत्व ही है, किसी से हमारा संग हुआ ही नहीं। अंदर में विभाव भाव से भी हमारा संग नहीं हुआ तो दूसरे से तो संग क्या हुआ, हुआ ही नहीं। चैतन्य चैतन्य ही रहा है, उसकी जो भावना तीव्र होती है तो पर भाव का एकत्व है वो नहीं होता, पर भाव का एकत्व छूट जाता है। भिन्नत्व की असंगता की भावना में रहना चाहिए।
सत्संग से ऋषि जी जो रहता
है उसमें फर्क पड़ता है, उसमें प्रत्यक्षता मिलती है ना।
हाँ।
सत्संग में आत्म भावों की प्रत्यक्षता का अभ्यास होता है।
हाँ।
तो बल मिलता है, सत्संग से बल मिलता है, और सत्संग से उल्टा बल मिलता है। सत्संग से उल्टा बल मिलता है, और 569 पत्र में कृपा ले लिया है कि विचार बल असत्संग और असत प्रसंग के कारण से विचार बल प्रवर्तता नहीं। तो उल्टा बल है तो ये विचार बल नहीं प्रवर्तेगा, आत्मकल्याण का जो विचार है उसका बल नहीं काम करेगा। और सत्संग में रहोगे तो आत्मकल्याण का विचार बलवान हो जाएगा। फर्क पड़ता है सत्संग से। स्वरूप शुद्धत्व को भाने से पवित्रता का आविर्भाव होता है। वो कृपा बिल ने लिया ना, अपना भी भावना 2 दिन चली कैलाश बिल्डिंग में, तो उसमें शुद्ध शुद्ध प्रकृष्ट शुद्ध ऐसा लिया। क्या लिया? कि मैं आत्मा शुद्ध शुद्ध प्रकृष्ट शुद्ध हूं। कैसा हूं मैं? तो परिपूर्ण शुद्ध हूं। तो आत्मस्वरूप की शुद्धता को प्रत्यक्ष करने में, प्रत्यक्ष करने वाले को दशा में शुद्धता पवित्रता प्रकट हो जाती है, आविर्भूत हो जाती है। जैसे स्मरण करते करते जिसका स्मरण करते हैं उसका भाव बढ़ जाता है कि नहीं बढ़ जाता है, किसी का वियोग होता है तो उसका स्मरण करते हैं, स्नेह के कारण से, राग के कारण से, जितना भी अटैचमेंट होता है तो बार बार स्मरण आया करता है तो भाव तीव्र होता है कि नहीं होता है, तो हो जाता है। तो यहाँ भी आत्मा परिपूर्ण शुद्ध है, शुद्ध चैतन्य धातु परिपूर्ण शुद्ध है, अनंत काल निगोद में रहने पर भी स्वरूप की शुद्धता कभी गई नहीं, उतनी की उतनी रही। ये एक आत्मा की अखूट संपत्ति है कि जो कभी खूटती नहीं। जितनी शक्तियां हैं उतनी की उतनी रहती है, और उस शक्ति के में कोई शक्ति कमजोर नहीं होती, कोई शक्ति का नाश तो नहीं होता, कोई शक्ति कमजोर नहीं होती। तो ऐसा स्वरूप हमेशा हमेशा शुद्ध रहता है, उसकी शुद्धता को देखने वाले को और उस शुद्धता के स्वरूप की भावना करने वाले को, भावना भाते भाते शुद्धता का आविर्भाव होता है, पवित्रता का आविर्भाव होता है। समय सार में तो इसके लिए गाथा है कि जो शुद्ध आत्मा को देखता है वो शुद्ध आत्मा को प्राप्त करता है, अनुभव करता है, और जो आत्मा को अशुद्धता को देखता है वो अशुद्ध आत्मा को प्राप्त करता है। तो क्या है कि संसार में जीव ऐसा पकड़ करता है कि मैं तो संसारी हूँ, मैं तो रागी द्वेषी हूँ, राग द्वेष तो होवे ही, मुझे होवे ही नहीं हुआ कैसे होगा ही होगा, और राग द्वेष किए बिना ये सब काम चलेगा भी कैसा, मैंने संसार चलेगा भी कैसा। तो जैसे कोई संसार चलाने का ठेकेदारी लिया हो, इस तरह से आर्गुमेंट करता है। कैसे करता है, तुम्हें संसार कैसे चलेगा, राग द्वेष नहीं करेंगे, संसार में तो राग द्वेष होता ही और हम तो संसारी है, तो उनको उनको तो हमेशा हमेशा अशुद्ध पड़ा अशुद्ध भाव ही रहेगा, उनके भाव में कभी शुद्धता आएगी। लेकिन संसार में रहते हुए भी अपना शुद्ध स्वरूप को जो देखता है उसको आत्मा का शुद्ध भाव का आविर्भाव होता है, वो पवित्र दशा उसको प्राप्त होती है।
जो भाव है वो भाव,
जेवी भावना एवी दशा थी जाए छे, जेवी भावना एवी दशा थी जाए छे। कई लोग भूत प्रेत से डर जाते हैं और ऐसे जो डरपोक होते हैं वो हमेशा ऐसी बातें सुनते हैं, ऐसा विचार करते हैं, पर कभी उसको भूत आ जाता है अंदर में। भूत किसी को आता नहीं, अंदर में किसी का आने की जगह ही नहीं है, शरीर में भी वैक्यूम नहीं है और आत्मा में भी वैक्यूम नहीं है कि कोई आ जाए। लेकिन उसने ऐसा सुना, माना, स्वीकार किया, पर बार बार वो ऐसा चिंतन करता रहा। तो एक दिन अंधेरे में कल्पना हो गई कि फड़का हो गया, तो भूत आ गया, और भूत आ गया नहीं, मुझे भूत का प्रवेश हो गया। राणा भाई भूत से डरते थे। अभी तो नहीं डरते, डरते थोड़े बहुत नहीं, अभी नहीं डरते। बचपन में बच्चे लोग ज्यादा डरते हैं, और खास करके वो बहने हैं वो ज्यादा डरती है इस विषय में, भाई प्रकृति उनको ज्यादा होती है ना। छोटा यहाँ ऐसी बातों में वो रस लेते हैं, भूत प्रेत की बात में वो लोग रस लेते हैं, तो रस लिया ना तो भय प्रकृति तीव्र होगी। तो फिर ऐसी बात सुनते या कोई स्वप्न में आते या कहीं कभी अंधेरे में बाहर निकलने का प्रसंग हो जाते हैं, कुछ कल्पना हो जाती है अंधेरे में कि ये ऐसा ऐसा कुछ दिख रहा है नहीं ना कुछ, फिर तो लाइट प्रकाश में भी आने पर उसको वही दिखता है, तो क्या बोलेगा, ये कोने में बैठा है, इधर बैठा है, इधर बैठा है, मुझे दिखता है। वहां तो कुछ दूसरे लोग कहेंगे वहां कुछ है ही नहीं, वहां तो टेबल पड़ा है, कुछ नहीं है, तो कहने दिखता है कुछ है वहां, कल्पना हो जाती है। ये भावना की परिस्थिति में एक साइकोलॉजिकल पोजीशन पैदा होती है बाह्य पदार्थ के विषय में। जो बाह्य पदार्थ पूरा पूरा भिन्न है उसके विषय में भी ऐसी साइकोलॉजी बन जाती है, तो स्वरूप जो अपने से अभिन्न है, जो स्वरूप अपने से अभिन्न है उसमें तो भावना भाते भाते ऐसा ही भाव हो जाता है, स्वरूपमय स्वरूपाकार ऐसा भाव हो ही जाएगा, हो नहीं जाएगा।
जो रस वाली बात बोली ना कि कोई भी जो भी रस लेते हैं तो तीव्र हो जाता, तो उसमें पता भी नहीं चलता, बेभान हो जाते हैं हम लोग जो भी रस लेते हैं, तो उस समय में कैसा जागृति नहीं रहती है, वो लेते ही चले जाते हैं।
इसके सेकंडों में तीव्र रस ले लेते हैं किस तरह से, देखो ऑपरेशन थिएटर में अपने को अलाउड कर दिया। तो डॉक्टर काटता है शरीर को, तो शरीर में आत्मबुद्धि बहुत है, तो अपन तो वो सहन नहीं कर सकते, लेकिन दूसरे का देख भी नहीं सकते। तो देखते ही सेकंडों में उसका इतना तीव्र निषेध का रस आ जाता है, चक्कर आ जाता, फेंक हो जाता है आदमी सेकंडों में। तो रस का शक्ति कितना है कि गिनती के सेकंडों में आत्मा मूर्छा खा जाए, मनुष्य मूर्छा खा जाए, इतना रस में ताकत है। इसलिए आत्मभावना में आत्मरस बढ़ता है, इसलिए आत्मभावना सभी स्तर के ज्ञानी साधक आत्मभावना को भाते हैं आत्मरस बढ़ाने के लिए, आत्मरुचि बढ़ाने के लिए। शुद्धता में स्थिर रहे अमृत धारा वर्षे, बड़ा सिद्धास जी ने उपदेश है, शुद्धता में स्थिर रहे, शुद्धता में के लिए करे, तो पोतानु जे शुद्ध स्वरूप छे, एनी भावना मा, एनी स्थिरता मा, एनी रमणता मारी है, तो अमृत जेवी शांति नी धारा उत्पन्न थाय छे, एना फल स्वरूपे अमृत जेवी शांति उत्पन्न थाय, एने धारावाही शांति मळे, अंदर थी अमृत नी धारा छूटे, शांति ना फुवारा मुनि दशा एवी छे। नग्न दिगंबर मुनि जंगल मा धोम धकता तड़का मा ध्यान करता होय, लोको ने तो काटी गर्मी केवी रीते सहन करता हशे, आपणे तो रस्ता उपर निकळी शकीए नहीं, घर मा भराई रहेवू पड़े पंखा नीचे के एर कंडीशन नीचे, शुं जंगल नी अंदर खुला मा एटली गर्मी पड़ती होय, પણ અંદરમાં એ શાંતિના ફુવારામાં બેસી ગયા છે, અને ખબર નથી બારમાં ગરમી કેટલી પડે છે, એટલી શાંત દશા અંદરમાં આવે છે। એનું કારણ શું? કે શુદ્ધતામાં સ્થિર રહે અમૃત ધારા વર્ષે, શુદ્ધાત્મ સ્વરૂપની ભાવનામાં, શાંત સ્વરૂપની ભાવનામાં ડૂબેલા રહીએ છે, બારની ખબર નથી પડતી, એટલો શાંતિ નો કરંટ ચાલે છે કે બહાર ની ગરમી નો ખ્યાલ ન રહે, અંદર નો કરંટ છે। પરિપૂર્ણ સુખ ની પ્રતીતિ પર પ્રત્યે પરમ વૈરાગ્ય ને ઉદાસીનતા ને ઉત્પન્ન કરે છે। આત્મા માં પરિપૂર્ણ સુખ ભરેલું છે, કેટલું પરિપૂર્ણ સુખ, પૂરું સુખ છે, એક અંશે અધૂરું નથી, અનંતમાં ભાગે પણ અધૂરું નથી, એટલું બેહદ પરિપૂર્ણ સુખ ભરેલું છે। એનો વિશ્વાસ આવે હજી તો શું, ત્યાં જગતના ગમે એવા રમણીય પદાર્થો હોય તો પણ એના પ્રત્યે ઉદાસીનતા ને વૈરાગ્ય આવી જાય, નિરસતા આવી જાય, વૈરાગ્ય એટલે નિરસતા આવી જાય, રસ ન પડે, અંદરના સુખની પ્રતીતિ આવવી જોઈએ, સુખ દેખાવું જોઈએ, દેખાયા વિના વિશ્વાસ નથી કરતો આ જીવ, જોયા વિના વિશ્વાસ નથી કરતો, વાતો થી લલચાયો નથી, જોવે અને વિશ્વાસ આવી જાય, વાતો તો અનંત વાર સાંભળી છે પણ એને વિશ્વાસ આવ્યો નથી। સત્સંગમાં વાતો મળે, ભગવાનના સમોસરણમાં પણ આત્માના સુખની વાતો મળે, પણ વાતો થી વિશ્વાસ નથી આવતો, જોવાથી વિશ્વાસ આવે છે। આપણે સ્વાધ્યાયમાં એ વિશે ચાલી ગયો, હા, ક્યાં જોવું? કે જ્ઞાન અકસાઈ, જ્ઞાનનું સ્વરૂપ અકસાઈ સ્વરૂપ જ્ઞાન છે, એ અકસાયપણું છે, એ આકુલતાના અભાવ સ્વરૂપે છે, અને સુખનું સ્વરૂપ પણ આકુલતાના અભાવ સ્વરૂપ છે. ત્યાંથી સુખ પકડાય છે, સેમ્પલ છે. ત્યાં ચાલતા જ્ઞાનમાં સુખનો સેમ્પલ છે, સુખરૂપ જ્ઞાન છે, પણ સેમ્પલ ઉપરથી આખી ચીજનો પત્તો લાગી જાય છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. નમૂનો જોઈને આખી ચીજને જ્ઞાનમાં લેવાનું જ્ઞાનનું સામર્થ્ય છે, છે કે નહીં? ચોખાને ભાતને ચડેલા જોવા માટે કે આખા તપેલાના દાણા દાબવા ન પડે, બે દાણા તાવેથા ઉપર લીધા, દાબુ બરાબર ચડી ગયો છે આખું તપેલું. જુઓ એક સાથે જ્ઞાનમાં કેવી બે પ્રક્રિયા થાય છે. જ્ઞાનની સૂક્ષ્મતા જુઓ, જોયે છે ચોખાને અને લક્ષ્મણ લે છે આખા તપેલાને. ઘોળ જેવા જાય ને, ઘોળનો ભેલી આખે રવો હોય છે, કેટલી ચાખે? એક જરા કણી ચાખે, આખો રવો આવો છે જ્ઞાનમાં આવે. ઉપયોગ ક્યાં છે? ચાખવા ઉપર. લક્ષ્ય ક્યાં છે? આખી વસ્તુ ઉપર. એમ જ્ઞાનનો સેમ્પલ બહાર છે, ત્યાં ઉપયોગ મૂકે કે આમાં રાગ છે કે રાગ નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે, જાણવામાં રાગ નથી ને રાગમાં જાણવું નથી, રાગ જાણતો નથી. જ્ઞાન એટલું જ્ઞાન જ્યાં લક્ષ્મણ લઈએ તો એ સુખરૂપ છે એમ ભાષા વિના, કેમ કે કસાયના અભાવ સ્વરૂપે છે. પછી એક સેમ્પલ ઉપરથી આખો આત્મા, આત્મો આખો આત્મા અનંત સુખથી ભરેલો છે. જેમ બરફની પાતમાંથી એક કણી છૂટી પડે ને ઠંડી લાગે, આખી પાત કેટલી ઠંડી છે ખબર પડે. આ સુખની પાત જ છે, એક સુખના સેમ્પલ ઉપરથી અનંત સુખની પાત છે આખે. એ લક્ષ્યમાં આવી જવું જોઈએ. એને આત્મલક્ષ થયું, આત્માનું ભાવભાષણ થયું એમ કહેવામાં આવે છે. લક્ષમાં આવવો જોઈએ આત્મા.
પણ એની તીવ્ર જિજ્ઞાસા વગેરે દેખાય નહીં.
એ તો છે, ખોવાયેલી ચીજને તમે ગૂંતો છો ત્યારે જિજ્ઞાસા છે કે નહીં ગૂંતવાની? અને જેટલી કિંમતી ચીજ ખોવાની એટલી એટલી જિજ્ઞાસા તીવ્ર ખરી કે નહીં? હે, 10,000 નું બંડલ ખોવાઈ ગયું હોય તો એટલી તીવ્ર જિજ્ઞાસા, અને 2,00,000 નો હીરો ખોવાઈ ગયો હોય તો એટલી તીવ્ર જિજ્ઞાસા, અને 25 વર્ષનો છોકરો ખોવાઈ ગયો હોય તો એને ગોતવાની એટલી તીવ્ર જિજ્ઞાસા. જાગે કે ન જાગે, તો આ તો પરમેશ્વર ખોવાઈ ગયો છે, પોતાનો નિજ પરમાત્મા ખોવાઈ ગયો છે. એની જિજ્ઞાસા એના પ્રમાણમાં ન આવે તો એ પરમાત્મા દેખાય એવો નથી. એ તો સ્વાભાવિક છે, સ્વાભાવિક રીતે જ એટલી તીવ્ર જિજ્ઞાસા થવી જોઈએ. પણ પરમાત્મા ખોવાનો છે એવું લાગે છે? પરમાત્મા ખોવાનો છે એવું કઈ લાગે છે? એવું નથી લાગતું.
એટલે
પરમાત્મા ખોવાનો છે એવું લાગે તો એની વેદના આવ્યા વગર.
પણ એવી દશા, એવી દશા કેમ છે? વાસ્તવિકતા જયારે છે ખોવાઈ ગયો છે, રોજ વાત કરવાનો પડે છે, તે છતાં
મૂલ્યાંકન નથી. જેટલું હીરાનું મૂલ્યાંકન છે, જેટલું સ્વજનનું મૂલ્યાંકન છે, એટલું નિજ પરમાત્માનું મૂલ્યાંકન નથી. મંથન કરવા જેવો વિષય છે, અંદરમાં ને અંદરમાં મંથન કરવા જેવો વિષય છે કે હું મારા ઘરના સભ્યનો જેટલી કિંમત આંકો છું એટલી મારા આત્માને આંકો છું કે નથી આંકતો? કેમ કે એના ખાતર હું મારા આત્માને અધોગતિમાં લઈ જવાના પરિણામ કરીશ. પોતાપણું કરીને, મમત્વ કરીને થશે શું? અધોગતિમાં જવું પડશે. તો આત્મા કરતા એને વધારે કિંમત આપી ત્યારે ને. અને સેવા મૂર્ખામાં શું છે એ કહો છો, કોઈ કોઈ તો છે નહીં, બધા આત્માઓ છે. પ્રારબ્ધ યોગે એક છાપરાની છે ભેગા થયા છે કે બીજું કઈ છે. પ્રારબ્ધ યોગે એક અંડર સિંગલ રૂફ ભેગા થયા છે. બાકી ટાઈમ થશે, સૌ ચાલવા માંગશે, કેવા નહીં રોકાય. હું જાઉં છું એમ કેવા નહીં રોકાય. ગમે એટલું મમત્વ હશે તો, જનારને મમત્વ હશે તો એ નહીં કેવા રોકાઈ શકે. અને બાકીના જે રહ્યા એ મેળ નહીં ખાય, પછી તે આંખ ઊંચાઈ જાય છે. એટલે જો પોતાની ચીજ હોય તો પોતાથી છૂટી પડે નહીં, પોતાની ચીજ હોય તો પોતાથી છૂટી પડે. આત્માના જ્ઞાન સુખ એ આત્માની સંપત્તિ છે, ક્યારેય છૂટી પડતી નથી. પણ પોતે એ બાબતમાં ઉપેક્ષિત અને બેદરકાર છે. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી, જ્યાં પોતાનું ચાલતું નથી, ત્યાં પકડ કરવા જાય છે. ઊંધી પકડ છે. એટલે એકલું જ્ઞાન પકડમાં આવતું નથી, માલુમ પડતું નથી. એટલે એના માટે આખો પ્રોસેસ છે. જે વિજ્ઞાનથી લઈને જેટલા સ્ટેપ લીધા છે એ આખી જે લાઈન ચોક આઉટ કરેલી છે એનો પ્રોસેસ જ છે. એટલે સીધી રોટલી થાય ને, ઘઉં લાવો એને દળાવો એને કણિક બનાવો, ઘઉંનું વાળીને રોટલી વણો, પછી રોટલી ખાવા જેવી થાય. સીધી તો ક્યાંથી થાય? ઘઉંમાંથી સીધી રોટલી થાય તો ન થાય. એનો પ્રોસેસ આટલો થાય, થયા પછી થાય. એવું જ છે આની અંદર કે જે સુખ તમારે જોઈએ છે, સુખ ભોગવવું છે આત્માનું, એ આત્માનું સુખ ભોગવવા માટે એનો જે પ્રોસેસ છે એમાંથી પસાર થવું પડે, ત્યારે એની ફાઇનલ પોઝિશન, રિઝલ્ટેડ પોઝિશન મળે. હું તમને મળે એટલું સહેલું હોત તો હું થઈ ગયું હોત ને. ક્યારનું ધર્મના ક્ષેત્રમાં માથાકૂટ કરવાની કંઈ બાકી નથી રાખી આપણે. કોઈ વ્રત પડ્યા, કોઈએ નિયમ લીધા, કોઈએ ઉપવાસ કર્યા, કોઈએ તપ કર્યા, કોઈએ માળા ફેરવી, કોઈએ જપ કર્યા, કોઈએ જાત્રા કરી, કોઈએ દાન દીધા, કોઈએ શાસ્ત્ર વાંચ્યા, કઈ કપડા ફેડ્યા, મારતા વળે નહીં એમ કઈ વળે. કામ તો કામની પદ્ધતિથી જ થાય, પદ્ધતિ વિના કામ થાય નહીં. સ્વાભાવિક છે કે અજાણ્યો માણસ, કોઈ છોકરો માસ્તર પાસે ભણ્યા વિના એમને ભણી ગયો. એક છોકરો ઘરમાં આપણે જન્મ્યો અને ચોપડા લાવીને મૂકી દેલ્યો. કહો આને કહેવાય.